ओम शांति, गुड मॉर्निंग। विश्वमी में 2025 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूलीना महावाक्य छे। मीठा बालको, बाबा आव्या छे आप बालकोनी अविनाशी कमाणी करावा। हमणा तमे ज्ञान रत्नोनी केटली कमाणी करवा इच्छु करी शको छो। મીઠા બાળકો, બાપ આવ્યા છે આપ બાળકોની અવિનાશી કમાણી કરાવવા। હમણાં તમે જ્ઞાન રત્નોની જેટલી કમાણી કરવા ઈચ્છો કરી શકો છો। પ્રશ્ન છે, આસુરી સંસ્કારોને બદલીને દૈવી સંસ્કાર બનાવવા માટે કયો વિશેષ પુરુષાર્થ જોઈએ? ઉત્તર છે, સંસ્કારોને બદલવા માટે જેટલું થઈ શકે દેહી અભિમાની રહેવાનો અભ્યાસ કરો। દેહ અભિમાનમાં આવવાથી જ આસુરી સંસ્કાર બને છે। બાપ આસુરી સંસ્કારોને દૈવી સંસ્કાર બનાવવા માટે આવ્યા છે। પુરુષાર્થ કરો, પહેલા હું દેહી આત્મા છું, પછી આ શરીર છે। ગીત છે, તુને રાત ગવાઈ સોય કે, ઓમ શાંતિ। આ ગીત તો બાળકોએ અનેક વાર સાંભળ્યું છે। રૂહાની બાળકો પ્રત્યે રૂહાની બાપ સાવધાની આપતા રહે છે કે આ સમય ગુમાવવાનો નથી। આ સમય ખૂબ ભારે અર્થાત ઊંચી કમાણી કરવાનો છે। કમાણી કરાવવા માટે જ બાપ આવેલા છે। કમાણી પણ અથા છે, જેને જેટલી કમાણી કરવી હોય એટલી કરી શકે છે। આ છે અવિનાશી જ્ઞાન રત્નોથી ઝોલી ભરવાની કમાણી। આ છે ભવિષ્ય માટે, તે છે ભક્તિ, આ છે જ્ઞાન। મનુષ્ય આ નથી જાણતા, કે ભક્તિ ત્યારે શરૂ થાય છે જ્યારે રાવણ રાજ્ય શરૂ થાય છે। પછી જ્ઞાન ત્યારે શરૂ થાય છે જ્યારે બાપ આવીને રામ રાજ્ય સ્થાપન કરે છે। જ્ઞાન છે જ નવી દુનિયા માટે, ભક્તિ છે જૂની દુનિયા માટે। હવે બાપ કહે છે, પહેલા તો પોતાને દેહી અર્થાત આત્મા સમજવાનું છે। આપ બાળકોની બુદ્ધિમાં છે, આપણે પહેલા આત્મા છીએ પછી શરીર છીએ। પરંતુ ડ્રામા પ્લાન અનુસાર મનુષ્ય બધા ખોટા થઈ ગયા છે, એટલે ઉલટું સમજી લીધું છે કે પહેલા અમે દેહ છીએ પછી દેહી છીએ। બાપ કહે છે, આ તો વિનાશી છે, આને તમે લો છો અને છોડો છો। સંસ્કાર આત્મામાં રહે છે, દેહ અભિમાનમાં આવવાથી સંસ્કાર આસુરી બની જાય છે, પછી આસુરી સંસ્કારોને દૈવી બનાવવા માટે બાપે આવવું પડે છે। આ બધી રચના એ એક રચયિતા બાપની છે, એમને બધા ફાધર કહે છે। જેમ લૌકિક બાપને પણ ફાધર જ કહેવાય છે, બાબા અને મમ્મા આ બંને શબ્દ ખૂબ મીઠા છે। રચયિતા તો બાપને જ કહેવાશે, એ પહેલા માને એડોપ્ટ કરે છે અર્થાત અપનાવે છે, પછી રચના રચે છે। બેહદના બાપ પણ કહે છે, હું આવીને આમનામાં પ્રવેશ કરું છું। આમનું નામ પ્રસિદ્ધ છે, કહે પણ છે ભાગીરથ, મનુષ્યનું જ ચિત્ર દેખાડે છે, કોઈ બળદ વગેરે નથી। ભાગીરથ મનુષ્યનું તન છે। બાપ જ આવીને બાળકોને પોતાનો પરિચય આપે છે। તમે હંમેશા કહો, અમે બાપ દાદાની પાસે જઈએ છીએ, ફક્ત બાપ કહેશો તો એ નિરાકાર થઈ જાય, નિરાકાર બાપની પાસે તો ત્યારે જઈ શકે જ્યારે શરીર છોડે. આમ તો કોઈ પણ જઈ ન શકે. આ નોલેજ બાપ જ આપે છે. આ નોલેજ છે પણ બાપની પાસે. અવિનાશી જ્ઞાન રત્નોનો ખજાનો છે. બાપ છે જ્ઞાન રત્નોના સાગર. પાણીની વાત નથી, જ્ઞાન રત્નોનો ભંડારો છે. એમનામાં નોલેજ છે. નોલેજ પાણીને નથી કહેવાતું. જેમ મનુષ્યને બેરિસ્ટરી, ડોક્ટરી વગેરેની નોલેજ હોય છે, આ પણ નોલેજ છે. આ નોલેજ માટે જ ઋષિ મુનિ વગેરે કહેતા હતા કે રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતની નોલેજ અમે નથી જાણતા. તે તો એક રચયિતા જ જાણે. ઝાડનું બીજ રૂપ પણ એ જ છે. મનુષ્ય સૃષ્ટિના આદિ મધ્ય અંતની નોલેજ એમનામાં છે. એ જ્યારે આવે ત્યારે સંભળાવે. હમણાં તમને નોલેજ મળી છે તો તમે આ નોલેજથી દેવતા બનો છો. નોલેજ લઈને પછી પ્રાલબ્ધ મેળવો છો. પછી ત્યાં આ નોલેજની જરૂર નહીં રહેશે. એવું નથી કે દેવતાઓમાં આ જ્ઞાન નથી તો અજ્ઞાની છે. ના, તે તો આ નોલેજથી પદ પ્રાપ્ત કરી લે છે. બાપને પોકારે જ છે કે બાબા આવો, અમે પતિથી પાવન કેવી રીતે બનીએ, એના માટે રસ્તો અથવા નોલેજ બતાવો. કારણ કે જાણતા નથી. હમણાં તમે જાણો છો. આપણે આત્માઓ શાંતિધામથી આવ્યા છીએ. ત્યાં આત્માઓ શાંતિમાં રહે છે. અહીં આવે છે પાઠ ભજવવા. આજની દુનિયા છે તો જરૂર નવી દુનિયા હતી. તે ક્યારે હતી, કોણ રાજ્ય કરતા હતા, આ કોઈ નથી જાણતા. તમે હમણાં બાપ દ્વારા જાણ્યું છે. બાપ જ છે જ્ઞાનના સાગર, સદગતિ દાતા. એમને જ પોકારે છે કે બાબા આવીને અમારા દુઃખ હરો, સુખ શાંતિ આપો. આત્મા જાણે છે, પરંતુ તમો પ્રદાન થઈ ગયો છે એટલે ફરીથી બાપ આવીને પરિચય આપી રહ્યા છે. મનુષ્ય નથી આત્માને, નથી પરમાત્માને જાણતા. આત્માને જ્ઞાન જ નથી જે પરમાત્મા અભિમાની બને. પહેલા તમે પણ નહોતા જાણતા. હમણાં જ્ઞાન મળ્યું છે તો સમજો છો બરાબર. સુરત અર્થાત ચહેરો મનુષ્યનો હતો અને સિરત અર્થાત આદત વાંદરાની હતી. હમણાં બાપે નોલેજ આપી છે તો આપણે પણ નોલેજફુલ બની ગયા છીએ. રચયિતા અને રચનાનું જ્ઞાન મળ્યું છે. તમે જાણો છો, આપણને ભગવાન ભણાવે છે તો કેટલો નશો રહેવો જોઈએ. બાબા છે જ્ઞાનના સાગર. એમનામાં બેહદનું જ્ઞાન છે. તમે કોઈની પાસે પણ જાઓ, સૃષ્ટિના આદિ મધ્યાંતનું જ્ઞાન તો શું, પરંતુ આપણે આત્મા શું વસ્તુ છીએ તે પણ નથી જાણતા. બાપને યાદ પણ કરે છે, દુઃખ કરતા સુખ કરતા, તો પણ ઈશ્વર સર્વવ્યાપી કહી દે છે. બાપ કહે છે ડ્રામા અનુસાર તેમનો કોઈ પણ દોષ નથી. માયા બિલકુલ જ તુચ્છ બુદ્ધિ બનાવી દે છે. કીડાને પછી ગંદકીમાં જ સુખ ભાસે છે. બાપ આવે છે ગંદકીમાંથી કાઢવા માટે. મનુષ્ય દલદલ માના કાદવમાં ફસાયેલા છે. જ્ઞાનની ખબર જ નથી તો શું કરે. દુવન અર્થાત વિકારોમાં ફસાયેલા છે. પછી તેને કાઢવા જ મુશ્કેલ થઈ જાય છે. કાઢીને અડધા પોણા સુધી લઈ જાઓ તો પણ હાથ છોડાવીને નીચે જાય છે, નીચે પડે છે. ઘણા બાળકો તો બીજાઓને જ્ઞાન આપતા આપતા સ્વયં જ માયાની થપ્પડ ખાઈ લે છે, કારણ કે બાપના ડાયરેક્શન અર્થાત માર્ગદર્શનના વિરુદ્ધ કાર્ય કરી લે છે. બીજાઓને કાઢવાની કોશિશ કરે અને પોતે નીચે પડે છે. પછી તેમને કાઢવામાં કેટલી મહેનત થાય છે, કારણ કે માયાથી હારી જાય છે. તેમને પોતાનું પાપ જ અંદર ખાય છે. માયાની લડાઈ છે ને, હમણાં તમે યુદ્ધના મેદાન પર છો. તે છે બાહુબળથી લડવાવાળી હિંસક સેનાઓ. તમે છો અહિંસક. તમે રાજ્ય લો છો અહિંસાથી. હિંસા બે પ્રકારની હોય છે ને, એક છે કામ કટારી ચલાવવી અને બીજી હિંસા છે કોઈને મારવું પીટવું. તમે હવે ડબલ અહિંસક બનો છો. આ જ્ઞાન બળની લડાઈ કોઈ નથી જાણતા. અહિંસા કોને કહેવાય છે આ કોઈ નથી જાણતા. ભક્તિ માર્ગની સામગ્રી કેટલી અધિક છે. ગાય પણ છે પતિત પાવન આવો, પરંતુ હું કેવી રીતે આવીને પાવન બનાવું છું આ કોઈ નથી જાણતો. ગીતામાં જ ભૂલ કરી દીધી છે જે મનુષ્યને ભગવાન કહી દીધા છે. શાસ્ત્ર મનુષ્યોએ જ બનાવ્યા છે, મનુષ્ય જ વાંચે છે. દેવતાઓને તો શાસ્ત્ર વાંચવાની જરૂર નથી. ત્યાં કોઈ શાસ્ત્ર નથી હોતા. જ્ઞાન ભક્તિ પછી છે વૈરાગ્ય. કોનો વૈરાગ્ય? ભક્તિનો. જૂની દુનિયાનો વૈરાગ્ય છે, જૂના શરીરનો વૈરાગ્ય છે. બાપ કહે છે આ આંખોથી જે કાંઈ જુઓ છો તે નહીં રહેશે. આ આખી છી છી દુનિયાથી વૈરાગ્ય છે. બાકી નવી દુનિયાનો તમે દિવ્ય દ્રષ્ટિથી સાક્ષાત્કાર કરો છો. તમે ભાગો છો નવી દુનિયા માટે. આ ભણતર કંઈ આ જન્મ માટે નથી. બીજું જે પણ ભણતર છે તે હોય છે જ એ જ સમયે એ જ જન્મ માટે. હમણાં તો છે સંગમ, એટલે તમે જે ભણો છો તેની પ્રાલબ્ધ તમને નવી દુનિયામાં મળે છે. બેહદના બાપ પાસેથી કેટલી મોટી પ્રાલબ્ધ તમને મળે છે. બેહદના બાપ પાસેથી બેહદ સુખની પ્રાપ્તિ થાય છે. તો બાળકોએ પૂરો પુરુષાર્થ કરી શ્રીમત પર ચાલવું જોઈએ. બાપ છે શ્રેષ્ઠથી શ્રેષ્ઠ. એમના દ્વારા તમે શ્રેષ્ઠ બનો છો. એ તો સદૈવ છે જ. તમને શ્રેષ્ઠ બનાવે છે તો 84 જન્મ લેતા લેતા ફરી તમે ભ્રષ્ટ બની જાઓ છો. બાપ કહે છે હું તો જન્મ મરણમાં નથી આવતો, હું હમણાં ભાગ્યશાળી રથમાં જ પ્રવેશ કરું છું. જેમને આપ બાળકોએ ઓળખ્યા છે, તમારું હમણાં નાનું ઝાડ છે. ઝાડને તોફાન પણ આવે છે ને, પાન કરતા રહે છે, અસંખ્ય ફૂલ નીકળે છે, પછી તોફાન લાગવાથી નીચે પડે છે. કોઈ કોઈ સારી રીતે ફળ લાગી જાય છે તો પણ માયાના તોફાનથી નીચે પડે છે. માયાના તોફાન ખૂબ તેજ અર્થાત શક્તિશાળી છે. તે તરફ છે બાહુબળ, આ તરફ છે યોગબળ અથવા યાદનું બળ. તમે યાદ શબ્દ પાક્કો કરી લો. તે લોકો યોગ યોગ શબ્દ કહેતા રહે છે. તમારી છે યાદ. હરતા ફરતા બાપને યાદ કરો છો. આને યોગ નહીં કહેવાશે. યોગ શબ્દ સંન્યાસીઓનો પ્રસિદ્ધ છે. અનેક પ્રકારના યોગ શીખવાડે છે. બાપ કેટલું સહજ બતાવે છે. ઉઠતા બેસતા હરતા ફરતા બાપને યાદ કરો. તમે અડધા કલ્પના આશિક છો, મને યાદ કરતા આવ્યા છો. હમણાં હું આવ્યો છું. આત્માને કોઈ પણ નથી જાણતા, એટલે બાપ આવીને રિયલાઇઝ કરાવે છે, અર્થાત અનુભૂતિ કરાવે છે. આ પણ સમજવાની ખૂબ મહીન અર્થાત સૂક્ષ્મ વાતો છે. આત્મા અતિ સૂક્ષ્મ અને અવિનાશી છે. નથી આત્મા વિનાશી થવાનો, નથી એનો પાર્ટ વિનાશ થઈ શકતો. આ વાતો મોટી બુદ્ધિવાળા મુશ્કેલ સમજી શકે છે. શાસ્ત્રોમાં પણ આ વાતો નથી. આપ બાળકોએ બાપને યાદ કરવાની ખૂબ મહેનત કરવી પડે છે. જ્ઞાન તો ખૂબ જ સહજ છે, બાકી વિનાશકાળે પ્રીત બુદ્ધિ અને વિપરીત બુદ્ધિ આ યાદ માટે કહેવાય છે. યાદ સારી છે તો પ્રીત બુદ્ધિ કહેવાય છે. પ્રીત પણ અવ્યભિચારી જોઈએ. પોતાને પૂછવાનું છે, અમે બાબાને કેટલા યાદ કરીએ છીએ? આ પણ સમજે છે, બાબા સાથે પ્રીત રાખતા રાખતા કર્માતીત અવસ્થા થશે ત્યારે આ શરીર છૂટશે અને લડાઈ લાગશે. જેટલી બાપ સાથે પ્રીત હશે તો તમો પ્રધાનથી સત્વ પ્રધાન બની જશો. પરીક્ષા તો એક જ સમયે થશે ને. જ્યારે પૂરો સમય આવે છે, બધાની પ્રીત બુદ્ધિ થઈ જાય છે, તે સમયે પછી વિનાશ થાય છે. ત્યાં સુધી ઝઘડા વગેરે થતા રહે છે. વિલાયતવાળા પણ સમજે છે, હવે મોત સામે છે. કોઈ પ્રેરક છે જે અમારી પાસે બોમ્બ્સ બનાવડાવે છે, પરંતુ કરી શું શકે છે? ડ્રામાની નોંધે છે ને, તો પોતાના જ સાયન્સ અર્થાત વિજ્ઞાન બળથી પોતાના કુળનું મોત લાવે છે. બાળકો કહે છે, પાવન દુનિયામાં લઈ જાઓ તો શરીરોને થોડી લઈ જશે. બાપ કાળોના કાળ છે ને. આ વાતો કોઈ નથી જાણતા. ગવાયેલું છે મીરુઆ મોત, મલુકા શિકાર. તેઓ કહે છે વિનાશ બંધ થઈ જાય, શાંતિ થઈ જાય. અરે, વિનાશ વગર સુખ શાંતિ કેવી રીતે સ્થાપન થશે? એટલે ચક્ર પર પૂરું સમજાવો. હવે સ્વર્ગના દ્વાર ખુલી રહ્યા છે. બાબાએ કહ્યું છે, આના પર પણ તમે એક પુસ્તક છપાવો, ગેટ વે ટુ શાંતિધામ સુખધામ. આનો અર્થ પણ નહીં સમજશે. છે ખૂબ સહજ, પરંતુ કોટોમાં કોઈ મુશ્કેલ સમજે છે. તમારે પ્રદર્શન વગેરેમાં ક્યારેય દિલ શિકસ્ત ન થવું જોઈએ. પ્રજા તો બને છે ને, મંઝિલ ઊંચી છે. મહેનત લાગે છે, મહેનત છે યાદની. એમાં ખૂબ ફેલ અર્થાત નાપાસ થાય છે. યાદ પણ અવ્યભિચારી જોઈએ. માયા ગળી ગળી ફૂલાવી દે છે. મહેનત વગર થોડી જ કોઈ વિશ્વના માલિક બની શકે છે. પૂરો પુરુષાર્થ કરવો જોઈએ. આપણે સુખધામના માલિક હતા. અનેક વખત ચક્ર લગાવ્યું છે. હવે બાપને યાદ કરવાના છે. માયા ખૂબ વિઘ્ન નાખે છે. બાબાની પાસે સર્વિસ અર્થાત સેવાના પણ સમાચાર આવે છે. આજે વિદ્વત મંડળીને સમજાવ્યું. આજે વિદ્વત મંડળીને સમજાવ્યું. આજે આ કર્યું. ડ્રામા અનુસાર માતાઓનું નામ પ્રસિદ્ધ થવાનું છે. આપ બાળકોએ આ ધ્યાન રાખવાનું છે. માતાઓને આગળ કરવાની છે. આ છે ચૈતન્ય દિલવાળા અર્થાત દેલવાળા મંદિર. તમે ચૈતન્યમાં બની જશો પછી તમે રાજ્ય કરતા રહેશો, ભક્તિ માર્ગના મંદિર વગેરે રહેશે નહીં. અચ્છા અચ્છા મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, એક બાપ સાથે અવ્યભિચારી પ્રીત રાખતા રાખતા કર્માતીત અવસ્થા મેળવવાની છે. આ જૂના દેહ અને જૂની દુનિયાથી બેહદનો વૈરાગ્ય હોય. બીજી પોઈન્ટ છે, કોઈ પણ કર્તવ્ય બાપના ડાયરેક્શન વિરુદ્ધ નથી કરવાનું. યુદ્ધના મેદાનમાં ક્યારેય પણ હાર નથી ખાવાની. ડબલ અહિંસક બનવાનું છે. વરદાન છે, શુભ ભાવનાથી સેવા કરવા વાળા બાપ સમાન અપકારી પર પણ ઉપકારી ભવ. શુભ ભાવનાથી સેવા કરવા વાળા બાપ સમાન અપકારી પર પણ ઉપકારી ભવ. જેવી રીતે બાપ અપકારીઓ પર ઉપકાર કરે છે, એવી રીતે તમારી સામે કેવા પણ આત્મા હોય પરંતુ પોતાના રહેમની વૃત્તિથી શુભ ભાવનાથી એને પરિવર્તન કરી દો. આજ છે સાચી સેવા. જેવી રીતે સાયન્સવાળા રેતીમાં પણ ખેતી ઉત્પન્ન કરી લે છે, એવી રીતે સાયલેન્સની શક્તિથી રહેમદિલ બની અપકારીઓ પર પણ ઉપકાર કરી ધરણીને પરિવર્તન કરો. સ્વપરિવર્તનથી શુભ ભાવનાથી કેવા પણ આત્મા પરિવર્તન થઈ જશે, કારણ કે શુભ ભાવના સફળતા અવશ્ય પ્રાપ્ત કરાવે છે. સ્લોગન છે, જ્ઞાનનું સિમરણ કરવું જ સદા હર્ષિત રહેવાનો આધાર છે. જ્ઞાનનું સિમરણ કરવું જ સદા હર્ષિત રહેવાનો આધાર છે. અચ્છા ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા રૂહાની રોયલ્ટી અને પ્યોરિટીથી પ્યોરિટીની પર્સનાલિટી ધારણ કરો. રૂહાની રોયલ્ટી અને પ્યોરિટીની પર્સનાલિટી ધારણ કરો. આજની પોઈન્ટ છે, આપ બ્રાહ્મણ જેવી રૂહાની પર્સનાલિટી આખા કલ્પમાં બીજા કોઈની પણ નથી, કારણ કે તમારા બધાની પર્સનાલિટી બનાવવા વાળા ઊંચામાં ઊંચા સ્વયં પરમાત્મા છે. તમારી સૌથી મોટામાં મોટી પર્સનાલિટી છે સ્વપ્ન અને સંકલ્પમાં પણ સંપૂર્ણ પ્યોરિટી. આ પ્યોરિટીની સાથે સાથે ચહેરા અને ચલનમાં પણ રૂહાનિયતની પર્સનાલિટી છે. પોતાની આ પર્સનાલિટી સદા પોતાની આ પર્સનાલિટીમાં સદા સ્થિત રહો તો સેવા સ્વતઃ થશે. પોતાની આ રૂહાની પર્સનાલિટીમાં સદા સ્થિત રહો તો સેવા સ્વતઃ થશે. અચ્છા ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ થેન્ક યુ. ઓમ શાંતિ.